நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌசிதானம், நமோ நோயே சௌராயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் இந்து சயோக நித்யம் ஜாயந்தி யோகினா காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமரி சாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய சர்வாதா
પોતાનો ચૈતન આનંદ જ્ઞાયક સ્વભાવ એક રૂપ ચૈતન ભાવ એને જૂની અને એની દશાના પર્યાયના હાલતમાં નવ પ્રકારના જે ચક્રો એને પાપ આશ્રમ બંધ સુંદરિંદ્રા મુક્ત થાય છે પર્યાયમાં અવસ્થામાં અવસ્થાની દ્રષ્ટિ કરવી એનું નામ મિથ્યા દ્રષ્ટિ થાય. એ અવસ્થાના સાત પ્રકારનો લક્ષ્ય થાય, પરંતુ એવી ચીજ છે, અપૂર્વ છે. એ આત્મા એ સાત પ્રકારની પર્યાય અવસ્થા તમે એટલું ન પ્રણમે એને કર્મ નું સામે નિમિત્ત હોય છે. નિમિત્ત ના લક્ષ્ય એવા ભેદ આત્માની અવસ્થામાં પાપાદી ભેદ પડે છે. પછી ભેદને જોવા ને માનવા એનું નામ ભગવાન મિથ્યા દ્રષ્ટિ છે. અને એને લઈને એ ચાર ગતિ માણસ રહે છે. સાત પ્રકાર જીવ એક અજીવ બીજો બેના સંબંધમાં ઉત્પન્ન થતા સાત પ્રકાર એ નીર છે, આદરની આદરની છે, વિલોમ છે. જે ભાઈ અને ધર્મ અનંતકાળમાં સમજો ભાઈ, ત્યાગ પણ અનંતવાર એને કર્યો. અંતરના વિખ્યાતનો ત્યાગ કેમ થાય અને સંન્યાસ દર્શનનો દેવ વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વભાવ એને એને ધ્યેય બનાવ્યો નહીં, પૂરી શ્રદ્ધા અનુભવ કર્યો, એને લઈને ત્યાગ કર્યો બાયનો. પણ છતાં અંતરમાં રાગની એકતા બુદ્ધિ જાય તો શુભ શુભ પરિણામ રાગના હો, એની સાથે એકતા બુદ્ધિ આત્માની એનું નામ ભગવાન અધર્મ ને મિથ્યા કહે છે. એ મિથ્યાતને ટાળવાનો ઉપાય શું એમ બતાવે આપણે અધિકાર પણ નવ તત્વો કે અનુભવ ત્યાં એમ બતાવ્યું છે. ભગવાન આત્મા જ્ઞાનાનું ચૈતન સ્વભાવ સંપન્ન અનાદિ અનંત દ્રવ્ય વસ્તુ તો એ છે, પણ તેનું લક્ષ અને આશ્રય અનંતકાળમાં થયો નહીં, તેથી એની અવસ્થામાં હાથ તત્વો ઉભા થાય. એ હાથ તત્વો એ પર્યાયના હાથ છે, વસ્તુના હાથ છે. અનંત કાળ નો આપણો જીવ ચાર ગતિમાં મુખી થઈ પરિભ્રમણ કરે છે, ક્યાંય સુખ નથી, નથી સંયોગી ચીજમાં સુખ, નથી તેના શુભ અને અશુભ ભાવમાં સુખ. સુખ છે ભગવાન આત્મા, કૃષ્ણને પાપના ભાવથી ભીન એવો આત્મા, એમાં એનો સુખ ને આનંદ છે. એ દ્રષ્ટિએ અનંત કાળમાં એને રૂચી નથી, ગોઠવી નથી. એ છે કે એક આત્મા વસ્તુ છે, એક જળ કર્મ નિમિત્ત છે, બેના સંબંધે અવસ્થાના હાલતમાં સાત તત્વો ઉભા થાય છે. બીજો વિષય તો છે પણ બીજો શું લાગુ. પરમેશ્વર ત્રિલોકનાથ જીનેન્દ્રદેવ સર્વજ્ઞ પરમાત્મા એ જેવું જ્ઞાનમાં ત્રણ ચાર ત્રણ જોયા એવું એમણે વાણી દ્વારા એમાં આવ્યો એવું એનું સ્વરૂપ છે. બીજું કોઈ મને પ્રશ્ન નથી, કોઈ બીજું થઈ જાય. એ છે ભગવાન, હું તો આનંદનો કુંદ સ્વામે નાથ, પ્રતિદાનંદ સતનામ શાશ્વત, એ જ્ઞાયક ને આનંદના ભાવથી ભરેલો સ્વરૂપ છું છું. એવી અંતર દ્રષ્ટિ નહીં કરતા આત્માની દશામાં કર્મનો નિમિત્ત અને દશાની ઉત્પત્તિ નૈમિત એવા સાત તત્વોની દ્રષ્ટિ કરતા એને આત્માના ટીકાવી સ્વભાવનો અનાદર થાય. સમજાય છે કાંઈ? ધર્મ જેવી વાત છે ભગવાન, ધર્મ કોઈ નાયકી આ દયાદાન વ્રત ભક્તિ અને તપસ્યાથી માટે ધર્મ થઈ જાય છે, એ ધર્મ નથી ભાઈ. સમજાનું કાંઈ કે છે? જોઈ વિચારી થવા યોગ્ય અને વિચાર કરનાર ત્યાં જ આપણે એ બંને પૂર્ણ છે. શું કે છે? જીવના દયા દાન વ્રત ભક્તિ પૂજા તપનો જે ભાવ થાય છે એ રાજરૂપી પૂર્ણ છે, ભાવ પૂર્ણ છે, એ આત્માનો સ્વભાવ નહીં, એ આત્માનો ધર્મ નહીં. પુણ્ય થવાને યોગ્ય જીવની અવસ્થા યોગ્યતા લાગી દીધી છે, સ્વભાવ નહીં, પર્યાયની યોગ્યતા છે, એનો સ્વભાવ નથી. એની યોગ્યતા નહીં છે. દયા દાન વ્રત ભક્તિ પૂજા નો ભાવ એ આત્માની અવસ્થામાં પૂર્ણની યોગ્યતા સ્વભાવ પૂર્ણની એ શુભ ભાવ છે, એ આત્માનું સ્વરૂપ નથી, એમ આત્માનો એ ધર્મ નથી. અનંત કાળથી આચર્યો વિના પાન ભગવાન કેળા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન. અનંત કાળથી વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના મન પણ કહે છે ને પહેલી ચીજમાં પહેલી ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના, એમ કઈ કહ્યું નથી કે થવાની ક્રિયા કર્યા વિના, વ્રત ને તપ ને નથી કર્યા માટી રખડે છે એમ નથી કહ્યું. એમાં ભગવાન આત્માનું સ્વરૂપ તો તદ્દન વિકલ્પના પુણ્યના પરિણામથી તદ્દન ભિન્ન છે. એવા સ્વરૂપ સમજ્યા વિના પાના રૂપ પર નમો ભગવાન. એવું જે મારો સ્વભાવ સ્વરૂપ અનંતકાળથી મેં પોતાથી મર્યાને જણાવનાર મળ્યા તો મેં જાણ્યો નહી. એને લઈને 84 ના અવતારનો દુઃખી છે. દુઃખી થયોની વ્યાખ્યા કરી છે આપણે. વિષય ભોગ વાસના તો દુઃખ છે, પણ સ્વરૂપ સમજ્યા વિના દુઃખી થયો એનો અર્થ શું થયો? કે પૂર્વે એની પંચ મહાવ્રત એવા ભાવ અનંત વાર કર્યા હતા. નવમી ગ્રહે ગયો ત્યારે તો અહીં તો કે છે સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામ્યો એ મહાવ્રતના પરિણામ પણ દુઃખ છે એમ સિદ્ધ કરે છે. સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ અનંત. પૂર્વે તો અનંતવાર જૈનના વાળાની જે દીક્ષા કહેવાય નગ્નની દિગંબર એ પણ થયો અનંતવાર. એમાં 28 મૂળ કહેવાય સંત મહાવ્રત આદિ એ પણ પાયા અનંતવાર. પાણી તો એમ કે છે કે પાનો દુઃખ અનંત એ ભાવમાં પણ દુઃખ હતું. આત્માનો આનંદ નહોતો એ સમજાય છે. કાંઈ ભાઈ શું કહ્યું સમજાવવામાં? જે સ્વરૂપ સમજ્યા વિના નેતાનો દુઃખ જન્મ. એ સ્વરૂપ સમજ્યા વિના મહાવ્રત આદિ વિકલ્પ આદિ આદિ તો અનુસ્વાર કર્યા તો કે છે કે તો દુઃખ ને કર્યા તે આત્માના ધર્મ ને આનંદ ને તે કર્યો નથી. એ અહીં કે છે પુણ્ય ભાવ છે દુઃખ ભાવ છે. સમજાય છે ગાય. ભગવાન આત્મા વિનાયક ચૈતન આનંદ નો ભાવ સ્વભાવ એની વર્તમાન દશામાં જે પુનઃ પરિણામને જે ઉત્પન્ન કરે છે આત્મા કે છે કે શુભ ભાવની એનામાં દુઢતાથી ઉત્પન્ન કરે છે. એમ કહીને કર્મે પુન કરાયું છે એમ કે એમ કહીને દુઢતા છે પણ એનો સ્વભાવ નથી. સમજાય છે કાંઈ કે છે કે વિકારી થવા યોગ્ય જે પુન છે એ જીવની વિકારી દશા છે. અને વિકાર કરનાર શાંતિ છે બાપુ જેવી વાત છે ભગવાન. એ બધું બહારમાં ડાપણ નાની નાની ઘણું રખ્યો પણ સાચા ડાપણની એને ખબર છે. શાસ્ત્ર પણ ભણ્યો 11 અંગને અનંતવાર. ભગવાન આત્મા એ શાસ્ત્રના ભણતરના ભાન ભાવથી પણ દેવ છે. સમજાય છે ગાય. એવા ભગવાન આત્મા પોતાના નિજ સ્વરૂપમાં દ્રષ્ટિ નહીં આપતા અનાદિથી એની દશામાં વિકાર વિકાર થવા યોગ્ય પૂર્ણ પરિણામ અને વિકાર કરનાર પૂર્વના કર્મનો ઉદય એ નિમિત્તને વિકાર કરનાર કયો છે? સમજાય છે કાંઈ. પુણ્ય પરિણામ જે જીવમાં થાય એને માટે જીવની અવસ્થા એ યોગ્યતાને કારણે થાય છે એમ કહે છે. અને એના કર્મનું નિમિત્ત છે એને દ્રઢ પુણ્ય કહે છે અને આ પરિણામ થયા તેને ભાવ પુણ્ય કહે છે. એકને એવું ભાવ કરીને નિમિત્ત પણ એક દ્રવ્યને આપે હોય શકે નહીં. એક દ્રવ્યમાં પર્યાયમાં બીજી ચીજનો સંબંધ થતા એનામાં આવો એક ભાવ ઉત્પન્ન થાય છે એને વિચારી શૂન્ય પરિણામ કહેવામાં આવે. એ કરણ નથી, એ જીવનો સ્વભાવ નથી, એ પુણ્યથી જીવને ધર્મ ચિંતિત થતો નથી. અને તે પુણ્ય ધર્મનું કારણ પણ નથી. આટલી વાત ભગવાન અરે 84 ના અવતાર કરી કરીને દુઃખમાં દુઃખના આ બધા પૈસા વાળા કહેવાતા હોય કે રાજા કહેવાતા હોય કે અકબીર બધા દુઃખી દુઃખીને દુઃખના અંગારે શેકાય છે. એમ કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સંત પ્રભુ છે એની સામું જોયા વિના એ પર સામું જોઈને એ બધા વિકલ્પો ઉત્પન્ન કરે. એ વિકલ્પ તે દુઃખ છે, અગ્નિ છે, કસાય અગ્નિ એને અવગી રહ્યો છે. બરાબર છે. પૈસા વાળા કહેવાય છે ભગવાનભાઈ અને તો કે છે ભગવાન શાંતિ થી સાંભળ માસ સારી ચીજ ને અડ્યાવી આનંદ મૂર્તિ પ્રભુ છે આત્મા એને સ્પર્શાવીના તું કર્મના નિમિત્તને અડવાડીના સાબે થવા જાશો ત્યાં તમે બધે ચિંતા પરિણામ થાય પણ એ દુઃખરૂપ છે. એના પુત્રની એને ખબર નથી. અપને તો આપ ભૂલ કે હેરાન હો ગયા જાતને ચૂકીને હું કોણ છું એને ચૂકીને એ હેરાન થઈ ગયો. થોડા ત્યાગી થયો તો પણ એ હેરાન હેરાન છે. અંતરના સ્વરૂપની જ્યાં આજી દ્રષ્ટિની ખબર ન મળે અને અંતર બાજના ત્યાગનું અભિમાન એ વિચારનું પોષક છે. જે છે એ પુણ્ય પરિણામ છે એ મારા છે એમ માને છે કે પર્યાય બુદ્ધિ વાળો નિચાતને કહેવે છે. સમજાય છે કાંઈ એ છે એ વિકારી થવા યોગ્ય ભાવપૂર્ણ વિકલ્પ રાગની મંદતા દયા દાન વ્રત પૂજા તપ એનો ભાવથી ભાવપૂર્ણ રાગની મંદતા હોય તો એ ભાવપૂર્ણ અને એનું નિમિત્ત કર્મનો ઉદય એને દ્રવ્યપૂર્ણ કહેવામાં આવ્યું અને ભાવપૂર્ણ છે તેને આરોપ આપ્યો. પછી કર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર એની આરે સમંદર શું કીધું એમાં બે ભાવપૂર્ણ થયું તેથી કર્મનો ઉદયમાં રાગની મંદતા હતી તેથી એને દ્રવ્યપૂર્ણ કહ્યું અને આને ભાવ કહ્યું એમ નથી. જેવી જેવી વાત છે ભાઈ હજી એના સાત તત્વોને સમજવા જેવા છે તેવા મિથ્યા ભાવ એવો એ છે જીવમાં જે પુણ્યના ભાવ થાય એને ભાવ પુણ્ય દુઃખરૂપ દેખા કરે છે અને એના નિમિત્ત કર્મનો ઉદય ગમે તે હોય એનો પ્રશ્ન નથી. ઉદય છે એના નિમિત્તપણે એને દ્રવ્યપુણ્યનો આરોપ દેવામાં આવે. બે ના સંબંધ વાળી દશા એ હેય છે ખાંડવાલાય છે. સમજાય છે કાંઈ એકલો ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ એનો અંતર અવલંબન લઈને આશ્રય કરીને શાંતિ પ્રગટે તેને અહીંયા સંયમ દર્શન કહે છે. સમજાય છે કાંઈ એક વાત બંને પૂન છે ને કોણ બંને પૂન છે જીવની દશામાં રાગની મંદતાના પુણ્ય ભાવ છે તેને ભાવપુણ કહે છે, અને એનું કર્મનું સામે એક નિમિત્ત છે તેને દ્રષ્ટપુણ કહે છે. બે ને પુણ્ય કહેવામાં આવે, બે ભાવથી ભગવાન પાર સજ્જન છે. આ પુણ્યના ફળની વાત નથી અહિયાં, ને આ ધૂળના ઢગલા મળે પુણ્યથી આ માટી મળે ને 5-50 લાખ રૂપિયા તું ધૂળના ઢગલા, એમાં ધૂળ છે એમાં કાંઈ નથી માલ, હજી પૂતગલ માટીના પીંડલા એની આ વાત નથી. ફક્ત જે ભાવમાં એને રાગની કસાઈની મંદતા પાતળાય હોય એને અહીંયા ભાવ પુણ્ય કહે છે, અને એને દુઃખરૂપ દશા કહે છે. એ આત્માની દશા નહીં, એ આત્માનો ભાવ નહીં. સમજાય છે ભાઈ? બહુ ઘણું દિનેન્દ્ર પરમેશ્વર વિકરાજ દેવ ત્રિલોકનાથ સૌ ઇન્દ્રના પૂજની પરમાત્માની વાણીમાં આવ્યું છે. દિનેન્દ્ર દેવ એમ ફરમાવે છે, એ જીવ તારી દશામાં ભાવ જે પુણ્યના થાય એને ભાવ પુણ્ય કહે છે, અને નિમિત્ત છે તેને દ્રવ્ય પુણ્ય કહે છે. એક દ્રવ્યને ભાવ પુણ્ય ઉત્પન્ન થાય એમ હોઈ શકે, એટલે પુણ્યના ભાવને નિમિત્ત બેનો સદન થાય, માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યનો નિમિત્ત થાય ત્યારે ભાવ ઉત્પન્ન થાય, માટે જે હોય છે યાદ રહેવા લાયક. સમજાવું કઈ કઈ તો જીવની ગુમે ગાથા લ્યો તો આ તો વિતરાગ નો માર્ગ છે. આ કઈ આલી દુવાલી સાધારણ માની લે એવું મારજ, જેને ઇન્દ્રો અર્ધલોકના સ્વામી ઇન્દ્ર સુધર્માને ઈશાન, જેને 32 લાખ વૈમાન નીચે હતા ને છે અત્યારે ઇન્દ્ર, સમજાય છે? એક અવતારી છે ઇન્દ્ર ને ઇન્દ્રાણી. સુધર્મદેવ લોકમાં બે એક ભવતારી છે, એક ભવ કરીને મોક્ષ જનાર છે, જેને 32 લાખ વૈમાનનો એક એક વૈમાનનો અસંખ દેવ, એની વૃદ્ધિને વૈભવનું શું કહેવું? પણ એ એમ માને છે એ વૈભવ મારો નહીં, એમાં હું નહીં, એ મને નહીં. એ ભગવાનના વંદન કરવા પરમાત્મા પાસે ઇન્દ્ર આવે છે, એની ઇન્દ્રાણી પણ એક ભવતારી છે, સંતીથી છે, એક ભવ કરીને મોક્ષ જનારા બે છે. એ ભગવાનના વંદન કરવા આવે છે, એ વિકલ્પ પૂછે છે, એને એ માને છે કે મારી જાત નહીં હોય, એ મારું સ્વરૂપ નહીં. આપણું સમજાય છે કાંઈ બાર છે તો પૂરના તો મીઠે ગવા હોય ગયા. હા હા હા, ધૂળ કઈ મળે ને 5-25 લાખ રૂપિયા તો હા હું કોળો ને છે આંકડી થઈ ગયો, ધૂળે નથી આંગળે. એવા તો માટીના ઢગલા જેવું નહીં આપણી છે, તારી છે અહીંયા. અહીં તો પરમાત્મા એમ ફરમાવે છે કે જે પુણ્યના પરિણામ થયા એ મારા માને તે મૂંઢ ને અજ્ઞાની છે. બરાબર છે આ વાત? ભગવાન એને માને છૂટકો જો કલ્યાણ કરવું હોય તો, બાકી તો અમુક કાળ છું. હું ધર્મ કરું છું એવે બાને છેતરાઈને વિયોગ્યો જ મારો છેતરાઈ ગયો છે. સમજાય છે કઈ? એ છે એ પાપ પુનના ભાવ અને નિમિત્ત કર્મ બે ને પુન કહેવામાં, બે માં આત્મા નથી. બીજો ભોગ તેમજ એ બંને પાપ છે. એ શું કીધું? આત્મામાં પાપના ભાવ થાય, હિંસાના ચોરીના રળવાના કમાવાના પૈસો રાખવાના વ્યાજ ઉપજાવવાના જે ભાવ એ પાપ છે. એટલા એ પાપ ભાવ એને જીવના દશામાં થાય છે, તેથી તેને ભાવ પાપ કહે છે. અને એને વખતે જે કર્મનો ઉદય છે, ઉદય ગમે છે હો, પણ આ ભાવ પાપનો એને આરોપ આપીને તે ઉદયને દ્રઢ પાપ કહેવામાં આવે. જીવના જે કર્મના ઉદયના પરિણામ છે એને દ્રઢ પાપ કહે છે. જીવના પરિણામ જે વિચાર અજ્ઞાન રાજદેશાદી છે એને ભાવ પાપ કહે છે. એ બે નો સંબંધ એક દ્રવ્યના સંબંધમાં ન હોઈ શકે. એક જ વસ્તુની દ્રષ્ટિ કરતા આ ભાવ ઉત્પન્ન થાય નહીં. કે છે કે બંને પાપ છે, સમજાય છે? કોણ બે પાપ? એની દશામાં રાગ ને દ્વેષ પાપના પરિણામ, હિંસાના ભાવ, જૂઠાના ભાવ, ચોરીના ભાવ, વિષય મૈથુનના ભાવ, પરિગ્રહ રાખવાના, રાખવાના, ઉપરાજવાના, વાપરવાના, આ માણસે માનીને વાપરવાનો ભાવ એ પાપ છે. સમજાય છે? એ પાપના ભાવ જીવની દશામાં છે એને ભાવ પાપ કહે છે. અને નિમિત્તની કાળે ઉદય હોય તેને દ્રવ્ય પાપ કે દ્રવ્ય પાપથી અજીવ છે, ભાવ પાપથી જીવની અવસ્થા છે. ભગવાન જાણે શું છે, ભગવાન તો જાણે છે ને, કોઈ એના ઘરમાં શું વિપરીત પણ થાય છે એને જોવા નવરો કેમ છે. એમને માંધળી દોડી મૂર્તિઓ વાળીને મૂક્યા છે રસ્તા રખડવાના. આખર થવા યોગ્ય શું કે છે? જીવમાં એની દશામાં પુનઃ પાપના બે ભાવ થાય છે એને આખરવ કહે છે. પુનઃ પાપ, વ્રત ને અવ્રત, ત્યાગ ને તપનો વિકલ્પ ઉઠે અને અત્યાગનો વિકલ્પ રહે, બે ને આશ્રવ કહેવામાં આવે. સમજાય છે? જ્ઞાન એ આશ્રવ ભાવ આશ્રવ છે, એ જીવનનો ભાવ એટલે જીવની પર્યાય ને ત્યાં જીવ કહેવામાં, જીવ કહેવામાં આવે. પાત્રો ભાઈ પર્યાયના અંશ નહીં, વિકારીને નહીં. વિકરાળ માર્ગ એવો છે ભાઈ, જીનેન્દ્ર પરમાત્મા એ કહેલો માર્ગ તો અત્યારે એકદમ દૂર થઈ ગયો. આટલી વાત કરી રહી છે, માને છે ક્યાંક છે માને ક્યાંક છે ને ધર્મ ભગવાન ધર્મ શ્રી બાપુ આપે છે ના કે છે એ આત્માની દશામાં શુભ ને અશુભ ભાવ થાય એને આશ્રવ કહે છે. આશ્રવ એટલે જેનાથી નવા આવરણો આવે એ ભાવ આશ્રવ તેને જીવ કહે છે. અને એને નિમિત્તે કર્મનો ઉદય તેને દ્રવ આશ્રવને અજીવ કહે છે. સમજાય છે? કાંઈ હા, એ બંને આશ્રવ છે, સંભળ થવા યોગ્ય. હવે આત્માની પર્યાયમાં રાજને ઘટનાની લાયકાત દેખા એ પર્યાયની યોગ્યતા જીવની છે. એ સંભળ થવાનું પર્યાય એ ભાવ સમર્થ છે, અને કર્મના રૂપનો નિવારણ એને દ્રવ સમર્થ કહેવામાં આવે. બે ભેગા થઈને પર્યાય ઉભી થાય છે એમ કે છે. એકલા ન્યાય ભાવ ને આશ્રય નો ભેદ ઉત્પન્ન થતો આ સાત પ્રકારની પર્યાયનું લક્ષ છોડી અને પોતાનો ભગવાન પૂર્ણાનંદનો નાથ એક સમયમાં નિષ્ક્રિય ધ્રુવ અખંડાનંદ પોતે છે એના અંતર અનુભવ કરતાની દ્રષ્ટિ થાય તેને ભગવાન સંજય દત્ત ને ધર્મ કહે છે. એ વિના ધર્મ ત્રણ કાળમાં જોઈએ હોતો નથી. આ ધર્મ વિના જન્મ મરણ કોઈ બી ગૌતાને ખવતા નથી. સમજાણો આમાં બોલભાઈ, અમારા પૈસા વાળો હું બન્યું? પૈસા લઈને ધર્મ થતો છે જ્ઞાન થાય ને, સમજ નથી. ચાર લાખ ખર્ચી નાખે પાંચ બે બે કરોડ નાખી કોઈ કિંમત નહીં. એના હતા ક્યાંય તો અજીબ છે. અજીબ તત્વ મારું છે માને છે એ જ વિચાર ભાવ છે. અને મારો માનીને દેવામાં અભિમાન કરે છે એ તો વિચાર થયો છે. મારે આપણો વર્ષેવા ઉતરી જાય છે. આ તો વિતરાવનું માર્ગ મળતા હોય ને, ક્યાંક માનીને બેઠો હોય ને, એમાં ક્યાંક નીકળે હોય તો ગાળ થાય. આ તો બધું વિરોધ થઈ જાય. એ પુનઃ પાપના શુભ શુભ ભાવો જે આશ્રવ થવાયું જીવ એમ સંબર થવાયું જીવ પર્યાયમાં હો, અને સંભાળ્યો કર્મના રજગુણો ન આવ્યા તે સંબર કરનાર કહેવામાં, બંનેને એકને જીવ કહેવો ને એકને એવી પર્યાયમાં હો. નિર્ણય યોગ્ય આત્મામાં અશુદ્ધતા ચલવાયુગ જીવની દશા, મલિનતા ચલવાયુગ જીવની દશા, અને નિદ્રા કરનાર કર્મનો ઉદય ખરી જાય છે એ દ્રવ નિદ્રા છે, અને અશુદ્ધતા ચલે છે તે ભાવ નિદ્રા. પણ એ પર્યાયની અવસ્થા છે. એ પર્યાય પર દ્રષ્ટિ આપતા વિકલ્પ ઉત્પન્ન થાય છે એમ કહે છે. શું કહ્યું સમજાય છે? પર્યાય આ કર્મ નિદ્રે છે ધર્મ, અને મારાથી અશુદ્ધતા થવે છે એમ પર્યાય પર લગ જતા તો દ્રષ્ટિ મિથ્યા થઈ જાય છે. સમજાય છે કાંઈ? અને એ મિથ્યાત્મા કેટલું નુકસાન છે એની એને ખબર નથી. સમજાનું કાંઈ? પરમાત્મા તો એને એમ કે છે, આ જવાબનો પ્રસંગ છો ભણી એ રૂવાય આવ્યું છો ને, ક્ષણ ક્ષણ ભયંકર આવે છે જંગલ, ક્ષણ ક્ષણ ભયંકર બાળ મરણે એકાળ હોરા ચિંદો, ક્ષણ ક્ષણ ભયંકર બાળ મરણે કાળ હોરા ચિંદો. હે ભગવાન, તારા ચૈતન્યના આનંદ ને જ્ઞાન સ્વભાવમાં જીવતી જોત ભગવાન પોતાના સ્વભાવનો સાગર એને કે છે કે રાગનો એક ત્રણ નાનામાં નાનો કુંડનો આદિ એને મારો માનતા તારા ભાવ મરણ થાય છે. ના વખતે કે છે એક નાના નાનો પુણ્યક્રમ છે ને, દયા દાન વ્રત ભક્તિ તપ તેવો વિકલ્પ છો, એ રાગને પોતાના સ્વભાવમાં માનવો કે જે ભયંકર મરણ છે તારું ભાઈ, એ તારી ચૈતન્ય શાંતિ લૂંટાઈ ગઈ ત્યાં એ મરણ છે. જય છે ખાય. એ રાજનો નાનામાં નાનો ભાગ વ્રતનો જેવો અહિંસા સદગતિ વિકલ્પ છે, સ્વરૂપ જીવનું નથી. એ વિકલ્પને પોતાનું ચિદાનંદ નિર્વિકલ્પ સ્વભાવ ભાવ પૂર્ણાનંદનો નાથ એને હરિયાવા મેલને જોડાણ કરી દેવું, અરે એ મારા છે એવી દ્રષ્ટિ કરવી, એ મારા છે માં દ્રષ્ટિ કરવી, એ મારા એ મારી નાખ્યો એના ભાવને. માર્ગ આવો છે પ્રભુનો, બીજો કે માને તો એ માર્ગ નહીં હાથ આવે, હળવો કરીને સમાધાન કરશે કે મેં ત્રણ ક્યાંક છીએ નહીં. ઊંધું માનીએ કારણ કે મેં ધર્મ કહીએ છે માનશે લકડી મળશે સ્વરાજના અવતાર નો હાથ નહીં આવે ત્યાં કપાર કોઈની પહોંચી નથી. જે છે એ રાગ નો ભાવ એક સમય ની પર્યાય જન ભાઈ તો એક સમય ની પર્યાય કે એટલો હું ભાવ મરણ છે. સ્વીકારી અનંત આનંદ નો કંદ અનંત સમાજ નો સ્વરૂપ અનંત ગુણ સમાજ અનંત આનંદ ગુણનો સમાજ એવો આત્મા એનો અનાદર કરી અને એક સમયની અવસ્થા જેટલો માન્યો એ ભાવ મરણ કરી એની એને ખબર નથી. એને ખબર નથી તો નહીં પણ એના વિચાર થયો પાછો વધારે માને સમજાય છે. અને કુલ કરનારા છીએ અને આ કરનારા છીએ. અરે ભગવાન શાંતા નાથ દેવો થા બાપુ ચોરાસી ના અવતાર થી નીકળવાની રસ ગળા તો જીંદી જાતની છે. જે છે એ નિદ્રાને યુગ જી વિકારી દેશા નિદ્રી એટલો અવસ્થા ને આત્માને માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. અને બંધાવા યુગ ને બંધન કરનાર ભાવ બંધ આ રાગ ને દ્વેષ કે માયા એવો ભાવ બંધ મિથ્યાત્મ બંધ ભાવ બંધ એ જીવની દશામાં જીવની પર્યાયમાં થાય છે. એનું કર્મનો ઉદય ઠીક આવે છે અને દ્રવ બંધ કહેવામાં આવે છે. બે એક જીવ છે ને એક અજીવ છે પર્યાયની જીવ કીધું ના જાણી એ એક સમય ની પર્યાય નો જીવ યાદવી નથી એમ કે છે. કહેવાનું જે છે માણસ ને પસંદ લાગે છે ભગવાન એની જાતના ઘર જોયા નથી ને અને ઘર જોવાને જેટલો પ્રયત્ન જોઈએ તેટલો પ્રયત્ન કર્યો નથી એથી એને ત્યાં આપણું લાગે. બાકી ઘરનો મારો છે એનો આપણો છો પણ એ જાતને જાણ્યા વિના પર જાતમાં માનીને બેઠો ભગવાન પરમાત્મા ત્રિલોકના જિનેન્દ્રદેવ એમ ફરમાવે છે. બંધવાયું જીવની દશા મિથ્યાથી રાજદ્વેષથી ભાવ બંધ અને કર્મનો ઉદય છે તે કાળે તેને દ્રવ્યમ કહીએ આનો આરોપ દઈને એક જીવની પર્યાય એક જળની પર્યાય છે. અને મોક્ષ થવાયું જીવની દશા મોક્ષ કરનાર પરમાણુ ખસી ગયા તે સમજાય છે. કાંઈ વાત તો બાપુ જે હોય જે હોય આવે ને એમ કે આજે બહુ હળવું કરો પણ હળવું કઈ રીતે કરવું ઓનાનો ભાર છે ને હળવો કરો લાકડા જેવો હમરે નહીં એનું ચીકણું ને વજનદાર છે એને હળવું કરો એવું થોર જેવું થોર ના લાકડા હોય છે ને પણ ન થાય એને આનું તો જેવું છે એવું ભારે રહેશે એને હળવું કરવા જાય તો તારા થોરની શક્તિ ની દ્રષ્ટિ થઈ ગઈ છે. એમ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ સ્વભાવ નો સાગર ચૈતન રત્નાકર એને દ્રષ્ટિ દેવામાં આવી પર્યાયનો આશ્રયની જરૂર નથી. સમજાય છે કાંઈ મેં તેરમી ગાથામાં જી પણ હોવાજી આવે ને માણસ પૂરું કેમ સમજી કા તેરમી કાલ શરૂ થઈ એ બંને મોક્ષ છે. કોણ એ જીવની અવસ્થામાં રાજથી છૂટી જેવી દશાની યુગ મોક્ષ દશા અને કર્મનું છૂટવું એ દ્રવ્ય મોક્ષ એમાં ભાવ મોક્ષ તે જીવની દશા પર્યાય અવસ્થા દ્રવ્ય નહીં. કારણ કે એકને પોતાની મેળે હવે આખી ધર્મ છે. એટલો ભગવાન આત્મા પોતાના ટીકાવ સ્વભાવનો આશ્રય લઈને જે દશા થાય એમાં ભેદભાવ ઉત્પન્ન થાય. એકલો આત્મા ભેદભાવને ઉત્પન્ન ન કરી શકે. ભગવાન આત્મા પોતાનો એક પણ ટીકાવ જે શુદ્ધ છે એનો આશ્રય છોડીને એ પરનો આશ્રય લેવા જાય ત્યારે આવા ભંગ દશામાં થાય. એક મેન પોતાની મેળાએ કુન પોતાની મેળાએ કુનના પરિણામ સ્વભાવને આશરે થાય એમ નથી. સમજાય છે? ભાઈ કે છે કે વ્રત તપ દયા દાનની વૃત્તિ ઉઠે છે એકલા આત્માને આશરે ન થાય. અંદર વિકાર છે. એકને જ એવા નવ ભંગ એકલાના આશરે ન થાય. એ પુન પરિણામમાં નિમિત્તનો કર્મનો નિમિત્ત છે એના પુન પરિણામ આ છે. બેનો સંબંધ એને વ્યવહાર કહીએ. એ વ્યવહાર રે છે છોડવા લાય છે આદરવા લાગે. તો ભગવાન જેને ધર્મની પહેલી દશા પ્રગટ કરવી હોય તો કરવી હોય તો હોય તો કરી દીધો જાણવું મના દીધું. એકનું ભગવાન ચિદાનંદ નિષ્ક્રિય ધ્રુવ જેમાં વિચાર તો નથી પણ જેના વર્તમાન અવસ્થા એમાં નથી. અંદર ધ્રુવમાં એ છે કે એનો આશ્રય લઈને જે બચ્ચી થાય તેને સંબંધ થઈ જાય છે ત્યારે તેને સાચી દ્રષ્ટિ થઈને ધર્મની બીજ દશા ઉગી. બીજ દશા ઉગી એ વિના કોઈ પુણ્યની ક્રિયાઓ લાખ કરોડ અનંત કરે અને સંન્યાસ દર્શન થાય ત્રણ કાળમાં છે. સમજાય છે? ગાય તો વાંચે છે આપણે શું બધા વાંચે છો વાળો મૂકીને મીઠો નું પ્રશ્ન પડ્યું. મોટા નું અભિવિષ્ટ છે ને નામ ધાર નથી. વાત તો એ મિનિયા મૂકી ચૂક્યો છે. આવા બે છે નહીં કઈ મારી પાસે તમારું છું. પેલા નું બધું મૂકી ચૂક્યો છે એવું પત્ર મૂકે છે. એ પત્ર છે પહેલાની વાર લાભ લે છે. દ્રષ્ટિ નહી સુધરે. સમજાણું ક્યાંય બે રસી બાજુ ત્રણ રસી બાજુ. હા રસી તો આત્મામાં કરે તો રસીલાલ કેવા કે છે. આ પુણ્ય પાપમાં રતિ કરે રતિલાલ મેં નહીં કહેતા. સમજાણું કાંઈ ભગવાન આનંદ નો નાદ છે. શિલાનંદ મૂર્તિ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વરે આનંદને પ્રગટ કર્યો. અનંત આનંદ એ આવ્યો ક્યાંથી? અંતરમાં આનંદની નિધાન ખાંડ પડી છે આત્મામાં. આ અતિન્દ્રિય આનંદ જેના આનંદના સંજ્ઞા દર્શનના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો પરિણામ પ્રેરણા જેવા લાગે. આ તો સાધારણ રાજાને શેખ્યા તો સાધારણ બચાવાય તો ધાનના ધોકણા શરીર પણ વિકરી શરીર વાળા દેવો. સમજાય છે? કાંઈ એના ઇન્દ્રાણીના ભોગ અને એના મહેલને સાધન સંન્યક દર્શનમાં જ્યાં આત્માની દ્રષ્ટિ થઈને આત્માનો આનંદનો સ્વાદ આવ્યો એ સંકિતને એ આનંદના સ્વાદ આવ્યો એ ઇન્દ્રના ઇન્દ્રાંતના પણ દુઃખ સુખ એ હરેલા ઉકરડાના કરણા જેવા લાગે છે. સમજાય છે? કાંઈ અજ્ઞાનીને એ દરેકને અનુકૂળતા થા, અમે સુખી છીએ, અમે સુખી છીએ. જે છે ને બીજા કે હજા વાળે કે અમારા વ્યવહાર સુખી છે, નીરે નથી સુખી આંબલને કે હરિયા અમારા પણ હજા વાળે એમ કહો. હા, ગાંધીભાઈ સુખી હતા બહુ, ભગવાન ગાંધીભાઈ બહુ એના ભૂલ નો સુખી સુખી કોણ કહેવા. એ સિવાય ભગવાન આવી તો સુખિયા જગતમાં સંત દુરી જન દુખિયા રે, એક સુખિયા જગતમાં સંગ દર્શન જીવતી જગતમાં સુખી છે. એ સિવાય કોઈ પ્રાણી આ જગતમાં સુખી ત્રણ કાળ ત્રણ લોકમાં છે. બરાબર છે મને? હા, કે છે ભગવાન કે એકને પોતાની મળે, એકને પોતાની મળે એટલે એકનો આત્મા છે વસ્તુ, એનો આશ્રય કરે આવા આત્મ ઉભા થાય એ બને. સમજાવું કઈ, આ તો તત્વજ્ઞાનની દ્રષ્ટિનો વિષય છે. એને મનને કેવું શું કરશે એમને પ્રાપ્ત થયેલી ચીજ નથી. અહીં તો કે છે અજ્ઞાન ભણી ગયો તો એ સમજો નહીં, એ ચીજ કઈ એવી નથી કે અજ્ઞાન ભણી ગયો માટે આવી જાય. હા, એ છે આ એકને પોતાની મેળે ભગવાન આત્મા વસ્તુ છે, એ પોતે આનંદ જ્ઞાનની જ્ઞાનની જ્ઞાન જાણવો ચૈતન ગુણ ચૈતન સૂર્ય છે. એને પોતાને આશરે એકને આશરે પુનઃ પાપ આશરો બંધ આદિ ભેદ પડે એમ બની શકે નહી. બેટલો થાય બગડે, એક આત્માના બીજા કર્મના નિમિત્ત નો સંબંધ કરે ત્યારે આ બે દશાઓ બગડી ઉભી થાય. સમજાય છે? અરે આવી ઘણ કથા આવી છે, જાઓ અપવાદ કરો, વ્રત કરો, આમ કરો, જાઓ ઠાઈ કરી નાખો, ધર્મ થાય ભૂલે નહીં થાય છે, મરી જાય છે. ગાંધી નું છે બધી તારીખ, સમજે છે કઈ? અચ્છા, હમણાં લાખો બધી મોગનું છે, વર્ષી તો કરે છે. હા હા હા, હવે ભૂલે કીધું નથી આમ એમને વિખ્યાત છે ત્યાં છે. બહારનો ત્યાગ કરવું છે, જળનો પાનું થાય છે, જે મિથ્યાદ ભાવ છે. સમજાવું કઈ? અને એમાં આ તો ભાઈ મારક તો છે, યાર છે, કઈ માખણ માખણ નથી ક્યાંય ચોપડવાના. વિતરાગના ઘરમાં જે છે ને ક્યાંય વિતરાગ તો વિતરાગની વાત કરશે. સમજાવું કઈ? એ છે કે આત્મામાં એકલો સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય છે એને આશરે, એકલો આત્મા એવા કૃપાપ ને આશ્રમના પરિણામ ને ઉત્પન્ન કઈ રીતે કરે? એકને જ પોતાની મેળે કૃપાપ આશ્રમ સમજવાનો મોક્ષ સિદ્ધિ બનતી નથી. એ બંને જીવ જીવ છે, બંને કીધાનો લક્ષ્ય આશ્રમ કુલ અજી એ બદલીમાં એક જીવ છે ને કહ્યું, જેવા કર્યાને પણ જીવ કીધો ભાઈ, એમના પરિણામને જીવ કીધો. ઓલા જીવની પર્યાય છે ને, માટે પર્યાયના અંશને જીવ કહ્યો, વ્યવહારો જીવ નીચે જીવ નહીં. જીવમાં બે પ્રકાર, એક સમયની અવસ્થાનો જીવ કે વ્યવહારો જીવ. શિકારી ન્યાય ભાવ ભગવાન તે નિશ્ચય જીવ, એવા ટીકાવી ન્યાય ભાવનો આશ્રય કરતા આવા તત્વો ઉભા થતા નથી. કે બબ્બેમાં એક જીવ છે અને બીજું અજીવ છે, ક્યાં બબ્બેમાં કયું છે? કુલનો ભાવ કે જીવની પર્યાય એટલે જીવ, વાસ્તવિક જીવ ચકાવ્યા નથી કેવા અપરિયારે અંશને જીવ કીધો અને જળનો ઉદય છે તેને દ્રવ્યકુણ કહ્યું એટલે એ અજીવ છે આ જીવ છે એમ પાપના પરિણામને જીવ કયો ઉદયના નિમિત્ત જળની અવસ્થાને અજીવ કર્યો એમ સુંદરની પર્યાયને જીવ કયો રજકનો રોકાણા તેને અજીવ કર્યો નિદ્રા અશુદ્ધતા ચલે તેને જીવની અવસ્થામાં ઉતર્યો કર્મ ચલે તેને અજીવ કર્યો ભાવબંધને જીવ કયો રજકના ઉદયને દ્રવ્યબંધને અજીવ કર્યો એમ મોક્ષની અવસ્થાને જીવની અવસ્થા સુધી પર્યાય અને રજકણ છૂટ્યા તેને અજીવ મોક્ષ કર્યો સમજાણો કાંઈ ધ્યાન રાખે તો પકડે એવું આપતું આ વાત એવી નથી કે રાજા ને રાણી ને એકદમ થોડું જોડાઈ જાય ભૂલી જાય તો બીજે નજર જાય છે આ તો એ ભૂલી જાય થતો હાથ નહીં આવે ક્યાંય સમજાણું કાંઈ એ છે એ બંને માં જીવ છે રાજીવ છે હવે સિદ્ધાંત સિદ્ધ કરો છો બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો જીવ ઉદ્વલના અનાદિબમ પર્યાયની સમજણ એક પણ અનુભવ કરતા નહો તો તું હાથાં છે શું કે છે આત્મા વસ્તુ છે ભગવાન એની પર્યાયમાં રાજાદી થાય ને કર્માદી નિમિત્ત એવી અનાદિબંધ પર્યાય અનાદિની કર્મના બંધની અવસ્થા એના સંબંધથી આત્માને જોઈએ તો એક પણ અનુભવ કરતા બે ને એક પણ જાણતા વિકારી પર્યાય અને કર્મનું નિમિત્ત એ આત્માની આવી એક છે એમ જાણતા અનુભવ કરતા અનુભવ એટલે એનું જ્ઞાન કરતા હો અનુભવ એટલે નવ તત્વો આચા છે નવ પર્યાયમાં નવ છે નવ હંબક છે અને સસલાના ચીંગડા જેવા છે એમ નથી એમ સીધું પર્યાય નામ હાલતની દ્રષ્ટિએ એ સમયનો અંશ જીવ એ પણ છે પુણ્ય પાપ આવી ડૂબતા જીવ એ પણ છે અને એમાં નિમિત્ત છે હજી પણ છે બંધ પર્યાયથી જોઈએ તો નવ પર્યાય દ્રષ્ટિએ અવસ્થા દ્રષ્ટિએ અંશ દ્રષ્ટિએ વર્તમાન દ્રષ્ટિએ નવ છે કે જો નવ છે કે નહીં કોને ના પાડી રિયા દ્રષ્ટિએ વ્યવહાર દ્રષ્ટિએ નવ છે કે તત્વ દ્રષ્ટિએ નવ છે નથી નવ તો છે ખુલાસો કર્યો છે નવ તત્વ નહીં જણાવવાની જરૂર નથી નહીં નવ તત્વ જણાવ્યા વિના નવ તત્વથી પાર એટલો આત્મા ધંધો કેમ જણાશે સમજાય છે પ્રશ્ન કર્યો ત્યાં કઈ સમજાય છે કેમ કે નવની જરૂર નથી કારણ કે એ તો આત્માનો પિતાનો સ્વભાવ નથી માટે એકને જાણો કે નહીં નવની દશાના નવ પ્રકારને જાણ્યા વિના નવમાંથી એકલો ભિન્ન છે એમ જાણવામાં નહીં આવે સમજાણું કાંઈ ભારે પ્રભુનો માર્ગ એ હરિનો માર્ગ છે સુરાનો કાયર નામ કામ એ કાયરના ત્યાં કામ નથી ગુજરાના એમ કહે છે સાંભળતા ને એને આવો ધર્મ આવો ગુરુ કઈ નહીં હોય સમજાય છે ગાય આવે શ્રીમદમાં વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂ ઔષધ જે ભવ રોગ ના અને કાયર ને પ્રતિકૂળ નીર પુરુષાર્થ ઉલટા પુરુષાર્થ આ શું કે છે એના ધ્રુજ્યું છે આ બધો લોપ થઈ જાય છે આ તો વ્યવહાર વ્યવહારથી કઈ ધર્મ માનતા નથી એ ભૂલવાય તો વ્યવહાર નથી એ બધું છે વ્યવહાર નથી કોને થયો છે પણ એ ધર્મ નથી એ ધર્મનું કારણ નથી જયારે ધર્મનું કાળ નથી કહે ત્યારે તેમને વ્યવહાર માનતા નથી ભગવાન ને કહે ભગવાન કાન કહીને જય ચંદી શકશે પુનિજી પણ સમજાણું કાંઈ વ્યવહાર છે કે નહીં એ આપે ને ભૂતાપ છે એ જૂઠા પ્રકારના નવ જે પર્યાયમાં થાય છે જૂઠા પણ હાચા છે. જૂઠું બોલે જૂઠા બોલે પણ હાથું નથી કે જૂઠા બોલે જૂઠું જૂઠા પણ જૂઠું છે જૂઠું પણ એની અપેક્ષા હાથું છે. જૂઠું છે જ નહીં એમ નવની ભેદ દશા એક વસ્તુ ભગવાન અને નિમિત્ત કર્મનું એને વચ્ચે જે નવ ઉભા થાય એ નવ પ્રકારે અવસ્થા દ્રષ્ટિએ વર્તમાન દ્રષ્ટિએ વ્યવહાર દ્રષ્ટિએ એ છે. આજરા લાગી નથી સમજાય છે કાંઈ મારે વાત ભાઈ હવે નવ તત્વને આદરવા લાગે મારી વાય છે સંપ્રદાય નવ તત્વ ની શ્રદ્ધા કરો સમજી સજાવ જાઓ તમારે સમજી થઈ પણ ભૂલે નથી મરી જાય ક્ષેત્ર અવતાર હાલ્યા દેશે આંખું વિચારીને આવો મનુષ્ય પાત્રો નહીં મળે રાજા કાંગડા ને કુતરા ના અવતારમાં સાંભળવાનું નહીં મળ્યા સમજે એમ માની જ નહીં અત્યારે એને પૂર્ણમાં આવા છે પણ એ પૂર્ણ બની જશે હાલ્યો જાય ક્યાંક કાંગડા કુતરે વસ્તુના અંતરના વાસ્તવિક જ્ઞાન અને ભાન જ્ઞાન સારા અવતાર ક્યાં થશે ભાઈ એ ઘંટોળીએ ચડેલું તણખું ક્યાં જઈને પડશે એમ વસ્તુની શ્રદ્ધાના વિપરીત માનતામાં એનાથી વિપરીત માનતાઓ ક્યાં ચોરાશીના જઈને રખડશે ભાઈ પરમાત્મા જાણે કે મિથ્યાત્મા ફળ ક્યાં જશે નિરોધાદીમાં આ બધી બારની હૂંફું ફાટી જશે વહી જશે એ નહીં તારું તારીખી નથી તારીખે તારીખ રહેશે ભગવાન આત્મા જ્ઞાનનો સાયબો પ્રભુ સર્વજ્ઞ જિનેન્દ્રદેવે કહેલો ભગવાન આત્મા નવના પર્યાયના ભેદ વિનાનો અભેદ ચીજ ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરતા એ ભેદના ભાવનો નાશ થઈ જાય છે. સમજાય છે કાંઈ ભેદ છે ખરા છે ત્યારે નાશ થાય ને છે ત્યારે નિશ્ચિત થાય ને મો એનો નિશ્ચિત શું કરવો સત્રમાં આ ચીંગડા અહીંયા નથી એમ કહેવાય જે નથી એને નથી શું કે નથી એમ વ્યવહારે નવ પુન પાપ આશરો મન દશા છે છે તે હે છે આગળની નથી જાણવાના જ્ઞાનમાં જાણવાલા છે આગળની નથી આગળની તો એકરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય રત્નાકર સાગર પરમાત્મા પોતાનો અનંત ગુણનો સ્વભાવનો પિંડલો પ્રભુ અભેદ વસ્તુ જે છે અભેદનો આશ્રય લેતા તમને દર્શન થાય આવા નવના ભેદનો આશ્રય લેતા એ નવનો અનુભવ કરતા મિથ્યા થાય છે. નવના પર્યાયનો ભેદ એને સાચો સમજ ઇન્દ્રામૂર્તિ નથી હવે નવ વાળાને નવનો ભેદનો અનુભવ કરવો એ મિથ્યા ભાવ મિથ્યા દ્રષ્ટિકોણ છે. એક સ્વભાવ ભગવાન આત્મા એ નવનો જાણવું જાણીને લત છોડવો લત છોડીને એકલો ભગવાન પરમાનંદનો નાથ પ્રભુ પૂરણ પરમેશ્વર પરમ સ્વરૂપ પોતાનું છે એવા આત્માનો અંતર આશ્રય લઈ અને જે દશા થાય તેને ભગવાન સંજ્ઞક દર્શનને ધર્મ દશા કહે છે. બાકી ખોથા સમજાણું કાંઈ એ ભૂતાર છે અને એક જીદ્રના સમૂહ જઈને જો હોય છે પર્યાયના અવસ્થામાં એક જીવ દ્રવ્યનો છે ને એક જીવ દ્રવ્યનો ભગવાન આત્મા એનો સ્વભાવ જોઈએ તો ચૈતન્ય ભાવ, ન્યાય ભાવ, આનંદ ભાવ, શુદ્ધ ભાવ, એવા સ્વભાવનું સમીપ જઈને એમાં એકાગ્ર થઈને જુઓ તો તેઓ અભૂતાર્થ છે. નવું એમાં છે, સમજાવું કઈ સારી ધર્મ કથા અમે કઈ સાંભળે ને સમજે ને કઈ ફોન આવે ને કરવી એ પોતાની કરવી હું સીતરાય ને નીકળ છે. સમજાય છે કઈ જે છે કે ભગવાન આત્મા માં એક સમયની દશામાં જે કઈ જીવનો અંશ તેને જીવમાં નો ચિંતા આપ તેની કર્યા એવા નવ ભાવ છે. નવ ભાવ એને પોતાનું સ્વરૂપ માનવો એનો અનુભવ વિચાર છે. સમજાણું કઈ મારે વિચાર ભાઈ ક્યાં સુધી વિચાર દૂર છે. હું ભગવાન આત્માનો ગીત સ્વભાવ જોઈએ, એના સમીપ અનુભવ કરતા જોઈએ, તેવો અભૂતાર્થ છે. એના હાથ ને નવ રહેતા એ નવ ઉભા થતા ને એટલો અનુભવ સંયોગ દર્શનમાં આત્મા અભય રૂપે વ્યક્તિમાં આવતા તેના નવ હોતા નથી. એમના ભગવાન સંયોગ દર્શન ને ધર્મની પહેલી દશા કહેવામાં આવે છે. એ વિના સંયોગ વિના લાખ તપ ને વ્રત ને કરે એ રણમાં પોક મૂકવા દેવા છે. એકરા વિનાના નીંદા છે. સમજાનું કઈ હરિભાઈ એને બીજી રીતે વાત કરશું. આ તો વિકાસ નહીં કરશો.